ઘણી ફેરી જીવને આ કિંમત ન સમજાણી હોય ને, તો બીજું પદાર્થ આવ સામાન્ય લેવા જાય ને આ મૂકી દે. મહારાજે ન લખ્યું. મહારાજ કાર્યાણી બિરાજતા હતા, જોઈતા ખાચર. મહારાજને કોઈ ભક્તો ભાવિક આવેલા ને કેરી લાવેલા, મહારાજને મૂકી આગળ જોઈતા ખાચર. 1.5 વર્ષની ઉંમર અને કેરી ભાળી ગયા. એટલે દોડતા દોડતા પગે ચાલતા ચાલતા મહારાજ પાસે આવીને કે મહારાજ કેરી, મહારાજ કેરી. મહારાજ કે કેરી તને નથી આપતી? ના મહારાજ મને આપો. મહારાજ કે કેરી આપું પણ એક શરત, તારા ગળામાં હોનની ઉતરી છે ને આપી દે ને તો કેરી આપો. અને જોઈતા ખાચરે તરત જ સોનાની ઉતરી કાઢી આપી. બોલો. અને મહારાજને આપી ને મહારાજ એને એના બદલામાં કેરી આપી. મહારાજ કે બસ જીવ આવી જ મૂર્ખાઈ કરાશ. અને ખબર છે આ એક ઉતરીમાં તો ગાડા મોઢે કેરી આવે એમ છે, પણ એની એક કેરીના બદલામાં આખી ઉતરી આપી દીધી. એમ જીવ આ લોકનું જે સુખ છે ને એ કેરી જેવું છે, અને ભગવાનની મૂર્તિને એ સુખ એ ઉતરી જેવું છે. પરંતુ તેમ છતાં આ લોકના સુખ માટે ભગવાનને તરછોડી દે છે, છોડી દે છે. તમારા મનમાં થાય કે છોડ્યા કેમ કહેવાય, તો ભક્તો આપણે મહારાજની પાસે મહારાજની સેવા બીજું માગીએ ને તો મહારાજને છોડી દીધા કહેવાય. નહીતર ઘણા એવું માને કે મેં મંદિર રોજ જઈશ, છોડ્યા છે ને, પણ તું કઈ એને રાજી કરવાની જ જાતો, તું તો પાકો દલાલ છો, તો તારું કામ સિદ્ધ કરવા જા છો, એને રીઝવવાને જ જાતો. ખરો ભગવાનનો ભગત કોને કહેવાય? કાંઈ નો ઈચ્છે, કાંઈ નો ઈચ્છે, ચતુર્ધા મુક્તિ નો ઈચ્છે ને, નથી જોતું ધામ મારે, આમ ધામે ને જ જોતું. બસ એક તમારો રાજીપો જોઈએ, તમે રાજી રહો. આવી તૈયારી છે તમારી? ખરો ભક્ત તો હું તમને એમ કહું, એવો હોય ભગવાનને એમ કે મહારાજ તમે રાજી રહેતા જે કરો એ કરજો, તમે રાજી થાઓ અને ફરી વાર જન્મ આપો તો આપજો, વાંધો નહીં, મને કઈ વાંધો નહીં. તમે રાજી થતા હોય બીજા બ્રહ્માંડમાં લઈ જાય તોય મને વાંધો નહીં, તમે રાજી થતા હોય અક્ષરધામમાં રાખો તોય મને વાંધો નથી, અને તમે રાજી થતા હો નરકમાં નાખો ને મહારાજ તોય મને વાંધો નથી. એનું નામ ખરો એકાંતિક ભક્ત કહેવાય. મારી કોઈ આકાંક્ષા જ નથી, તમારા રાજી પાસે કાંઈ ઈચ્છતો જ નથી, એને નિષ્કામ કહેવાય. લો અત ભગવાનની પાસે 5 માળા ફેરીને પછી એમ કે મહારાજ ધંધો જરા ખરખો નથી હાલતો, કાંક દયા કરશો. 5 માળા માખો ધંધો હરખો કરવા જવાનો પાછો. ભક્તો મોટા ભાગે લોકોનું ભજન ઘણું દેખાય પણ આવું જ હોય એવું લાગે. તમે વડતાલ પૂનમે હજારો લાખો લોકો આવે છે ને, ક્યારેક ટ્રાય તો કરો, હોમણ લાઈનમાં ઉભા રાખો, એક પછી એકને પૂછતા જાય કેમ પૂનમ ભરો, દીકરો ક્યાં 15 વર્ષ થયા એટલે ભરવું છે, એટલે તું કેમ ભરશો, હાથ ફેરી ધંધો કર્યો દરેક ફેરી ખોટ જતે એટલે ભરવું છે, એટલે તું કેમ ભરશો, માથું દુખે 3 વર્ષથી એટલે ભરવું છે. પણ એવો તો એકાદ કદાચ વિરલો નીકળે કે માતાના ઉદરમાં ઊંધે માથે લટકી લટકીને થાકી ગયો છું, કેટલા જન્મ લીધા માટે હવે ફંદમાંથી બહાર નીકળવા માટે પૂનમ ભરું છું, એવો તો કદાચ એકાદ વિરલો સોયે નીકળે તો નીકળે, નહીં તો હોહરવાય નીકળી જાય, નોય નીકળે કહો. અમે તમે કોક પૂનમ ભરતા હો ને તો સેટિંગ ફેરફાર કરી નાખજો જરાક, સમજાય? પુરુષોત્તમ નારાયણની પાસે માગવાનું હોય તો એનો રાજીપો જ માગવાનો હોય, બાકી કાંઈ ન મંગાય. આ તો ભાવનગરના વજેસિંહ રાજા રાજી થયા અને એક ડોશીને કીધું, ડોશીમાં કંઈક માગો, તો ડુંગળી હમણાં નથી કે ઘરમાં, તે લાવી આપો, કોકને કહો તો સારું પડે એમ. એને હું કે રાજા રાજી થયો, ડુંગળીની માંગણી કરી, એમાં પુરુષોત્તમ નારાયણ મળ્યા, પછી આપણે કાંઈ પણ સંકલ્પ કરીએ કોઈ પણ પ્રકારનો, તો બસ એવી વાત છે. માટે મહારાજ કે એક તો તમારે નિષ્કામ થવું પડશે, કોઈ પ્રકારની આકાંક્ષા ન રહી. અને તમને કહું, નિષ્કામ ભક્ત તમારે લખવો એને લખજો, ઉપાસના દ્રઢ થયા વિના આજની કોટી કલ્પે નિષ્કામ ભક્ત ન બની શકે. ઉપાસનાની દ્રઢતા વિના કોટી કલ્પે પણ ભક્ત નિષ્કામ ન બની શકે. એનું કારણ છે, કારણ એવું છે, જીવના મનની વૃત્તિ સહજ એવી છે, હારી વસ્તુ ભાળે ના લોભાય, હારી વસ્તુ ભાળે ના લોભાય, સહજ એની પ્રકૃતિ છે. એટલે માગમાં કરવાનો છે. જ્યારે ઉપાસના દળ થયો તો એને મનાઈ ગયું હોય કે હારા મારું આ જ છે, આથી કઈ હારું છે જ નહીં, આથી હારું ભગવાન થી હારું. એટલે ઉપાસના વાળો ભક્ત નિષ્કામ બને, કશું માગે જ નહીં, કઈ જોઈએ જ નહીં. એમાં એવું કઈ નથી, બુદ્ધિ વાળો હોય તો જ આ સેટિંગ થાય. બુદ્ધિ વાળા જાજુ માગે. એક ભગત હમણાં મેં તમને, બહુ સુખી છે, કરોડોપતિ, હારે છોકરો હતો, મને કે સ્વામી આશીર્વાદ આપો. એટલે એમ કીધું, બીજા શું આશીર્વાદ? કહ્યું, તું છે ને તારા બાપા કરતા હવાયો ભગત થાય. તો સ્વામી, ભગત થાય તો બરાબર, પણ મારેથી ધંધામાં હવાયો થાય એવા આશીર્વાદ આપો. ભગત નો થાય વાંધો નહીં, એટલે જમપુરી જાય એની કઈ ચિંતા નથી. એમ સમજાણું, એનો મતલબ એવો જ છે ને, જમપુરી જાય એની જરાય ઉપાધિ નથી એમ, પણ આયે મારીથી હવાયો થવો જોઈએ. મારી પાસે 10 કરોડ છે, 20 કરોડ થવા જોઈએ. પછી ભલે જીવની દિશા તમે જો. એટલે બુદ્ધિ બુદ્ધિ નો માં કાંઈ મેળ નથી. આ વાત સમજવા માટે બુદ્ધિ બુદ્ધિ નો કાંઈ મેળ નથી. જેતપુર નો રતો બસ્યો અડધો ગાંડો હોવું કેતા. મહારાજ એક વાર રાજી બહુ થયા એનું બોળ પણ જોઈ. મહારાજ કેલા તારા પર બહુ રાજી થયા, માગ માગ, તું આ જે માગી આપું. ત્યારે મહારાજને કે બહુ રાજી થયા, તમારી પાસે એ માગું છું કૃપાનાથ, કે તમથી અધિક મને જિંદગીમાં કઈ દેખાય નહીં, દેખાતું નથી, અને તેમ છતાં આપ આગ્રહ કરો છો, કારક દેખા તો માગી કે મને તમથી અધિક કઈ દેખાતું જ નથી, હું માગું એમ. અને શું કહેવાય, નિષ્કામ ભક્ત. મહારાજ કે એવા જીદી તમે થાહો તેદી ધામમાં જાહો. લ્યો, હવે આપણે જો બીજી ત્રીજી ઈચ્છા રહેતી છે તો સમજવું કે હજી મેળ પડશે નહીં. આ શરતો મૂકી, કારણ કે તમને ખબર, મોટો કોઈ ધંધો કરવો હોય તો લોકો અનેક શરતો મૂકે. મોટી લોન લો તો કેટલા બધા પ્રકારના દસ્તાવેજ મૂકો, આ મૂકો ને તે મૂકો, ઢીકડું મૂકો ને પૂછડું મૂકો, ત્યારે લોન પાસ કરે. તે અક્ષરધામમાં જવું ને એમને લઈ જવું પડે છે, હાવ કાંઈ દસ્તાવેજ બસ્તાવેજ કરાવી ના. હે, આ દસ્તાવેજ મારા બે કર્યા, નિષ્કામ ભાવ અને સર્વોપરી ઉપાસના દ્રઢ થાય તેદી ધામમાં જવાશે. અને પછી મહારાજ બહુ સરસ બોલ્યા છે, પણ એ વાતને આપણે આવતીકાલે સમજો. આજે એક વાત આપણે સમજ્યા, ધામમાં જવા માટે આટલા આટલા દસ્તાવેજ જોઈએ. તો ઘણી ફેર કેવું હોય ખબર, અમુક લોકોને આંખ થોડીક નબળી હોય ને તો સશમા હોય, પણ બે પ્રકારના હોય, નજીક જોવાને જુદા હોય, દૂર જોવાને જુદા હોય, એવું બે પ્રકારના સશમા હોય. એ મહારાજે તે બે વાત કરી છે, ધામમાં જવાની વાત કરી કે ધામમાં જવું હોય તો આટલી આટલી વસ્તુ જોઈએ, હવે રહેવું હોય તો શું જોઈએ એ પાસ જુદું બતાવશે, કે રહેવાનો ખજાનો અલગ છે, જવાનો અલગ. એટલે જવાનો આજ જોઈ લીધો આપણે, રહેવાનો કાલ જોઈશું. એવા જે પુરુષોત્તમ નારાયણ કે જેની પાસે જવા માટે આવો ખજાનો જોશે, અને એ ખજાનો જો આવશે તો પરમ અનુપ સુખની પ્રાપ્તિ થશે, એવા ભગવાનને રીઝવવા માટે ભગવાનના ભક્તો નિષ્કામ ભાવ દ્રઢ કરી ભગવાનનું ખૂબ ભજન કરવું. ભજન કર્યા જેવા એક પુરુષોત્તમ નારાયણ છે, એ મૂર્તિમાં અગાધ પ્રેમ કરવો, અગાધ પ્રેમ, એમાં કોઈ સંતોષ ન માનો, ભજનમાં કોઈ સંતોષ ન માનો. 10 માળા ફેરવી ઘણી, એમ ક્યારે વધારે સમય, એટલું વધારે ભજન કરવું છે, એવું અખંડ અનુસંધાન ભગવાનના ભક્તે રાખવું. કારણ કે મહારાજની મૂર્તિ મહાલૌકિક મૂર્તિ છે. અને ભક્તો, નિષ્કામ ભક્ત થવા માટે છે ને પ્રેમ જ ઘટે છે, ભગવાનમાં હેત જ ઘટે છે, ભક્તિ જ ઘટે છે. જો ભક્તિ વૃદ્ધિ પામે, જો ભજન વૃદ્ધિ પામે, જો ભગવાનમાં પ્રેમ બંધાય તો ઓટોમેટિક બીજું રાખ જેવું થઈ જાય, એમાં સહેજે પ્રીતિ થાય નહીં અને ભગવાનમાં મન જોડાવાઈ જશે.
સત્સંગ છાવણીના 7મે દિવસે મહારાજનો હૃદયગત અભિપ્રાય સ્વમુખે મહારાજ જે ગાયો છે એને આપણે સમજવા પ્રયાસ કરતા હતા. સંપ્રદાયની અંદર એક અજોડ, જેની જોડ ન કોઈને આપી શકાય, ન વર્ણવી શકાય એવા જે કીર્તન આજ મારે ઉરડે રે આવ્યા અવિનાશ એલબેલ, જેમાંથી મહારાજે પોતે કલમ ઉઠાવી અને જે કીર્તન લખેલા છે એવા બે પદ બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, એને આપણે સમજવા પ્રયાસ કરતા હતા. તો ચોથું પદ આપણે સમજી રહ્યા છીએ, પ્રથમ ગાય અને પછી આપણે એને સમજીએ.
વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ,
વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ,
વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ,
વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ.
પરમ સિદ્ધાંત છે રે, પરમ સિદ્ધાંત છે રે,
પરમ સિદ્ધાંત છે રે, સૌને હિતકારી સુખરૂપ,
પરમ સિદ્ધાંત છે રે, સૌને હિતકારી સુખરૂપ,
પરમ સિદ્ધાંત છે રે, સૌને હિતકારી સુખરૂપ.
વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનુ,
વળી સૌ સાંભળો રે
સૌ હરિ ભક્ત ને રે, જાવું હોય મારે ધામ,
સૌ હરિ ભક્ત ને રે, જાવું હોય મારે ધામ,
સૌ હરિ ભક્ત ને રે, જાવું હોય મારે ધામ,
સૌ હરિ ભક્ત ને રે, જાવું હોય મારે ધામ.
તો મને ભાવે થઈશ
કામ,
તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈશ કામ,
મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈશ કામ.
વડ સૌ સાંભળો રે મારી વાતા પરમ અનુ,
વડ સૌ સાંભળો રે
પરમયનો. परम सिद्धांत छे रे सौने हितकारी सुकृ
परम सिद्धांत छे रे सौने हितकारी सुकृ
बड़ी सौ सामरो रे मारी वार्ता परम अनु
बड़ी सौ सामरो रे मारी वार्ता परम अनु
हे मारी वार्ता परम अनु
मारी वार्ता परम अनु
हे मारी वार्ता परम
અજોડ પદ અજોડ શબ્દો જેમાંથી આપણે કાલે ધામમાં જવાના સાધન સુધી પહોંચ્યા હતા. મહારાજના ધામમાં જવું હોય તો શું કરવું પડશે? એક તો ઉપાસના સ્વરૂપ દ્રઢ કરવી પડશે, નિષ્કામ ભક્ત થવું પડશે. ભગવાનને મૂકીને કોઈ જગ્યાએ પ્રીતિ હશે ત્યાં સુધી મહારાજના ધામમાં નહીં જવાય, કારણ કે બુદ્ધિમાંથી પાપ નીકળી જવું જોઈએ. બુદ્ધિ સ્વયં નિર્ગુણ બની જાય ત્યારે નિર્ણય યોગ્ય લઈ શકે, અને યોગ્ય નિર્ણય લેવાય ત્યારે મહારાજના ધામ સુધી પહોંચાય. અને ભગવાનના ભક્તને તો ભગવાન વિના બીજામાં અધિકેત થઈ જાય એ જ પાપ છે, એમ મહારાજ અંત્યના 17મા વચનામૃતમાં કીધું એમ. ભગવાનને બીજું સાંભળે છે ને ભગવાનને બીજી જગ્યાએ હેત બંધાય એ જ પાપ. એટલે મહારાજ સુધી જેને જવું છે એને નિષ્કામ બનવું પડશે, ઉપાસના દ્રઢ કરવી પડશે, સર્વોપરી ઉપાસના. સ્વપ્નમાંય પણ મહારાજ અવતાર જેવા ન મને આટલું દ્રઢીકરણ થશે ત્યારે ધામમાં જવાશે. આ વાત ધામમાં જવાની થઈ, હવે રહેવાની બીજી વાત છે. પછી ઘણી બાબત એવી હોય ને એકથી કામ ન થાય. આ મોટા મોટા ઓપરેશન કરવા હોય ને તો તપાસ બીજો કરે ને ઓપરેશન બીજો કરે, ઓપરેશન કરનારો તપાસ ન કરે અને તપાસ કરનારો ઓપરેશન ન કરે. એમડી હોય ને એમડી માસ્ટર ઓફ ડોક્ટર એ શું કરે ખબર? તપાસ કરી દે, તમને કહી દે આ રોગ આમાં છે, પછી એને કહો ને કે તો પછી કાઢી નાખો ચેકો મૂકી દે કે એ મારું કામ નહીં, મેં તમને કહી દીધું. હવે MS પાસે જાઓ, તમે માસ્ટર ઓફ સર્જરી એની પાસે તમે જાઓ તો કામ થાય તમારું, પછી MSને ગોતવા પડે. પણ એને તમે કહો મને ઓપરેશન કરવું છે તો એમ કે જરાક તમે રિપોર્ટ કરાવો તો આવો ને MD પાસે. બે ના તબક્કા અલગ અલગ છે એમ. આમાં એવું છે ધામમાં જવાનો રસ્તો અલગ છે, ધામમાં રહેવાનો રસ્તો અલગ છે. જવાનો દેખાડી દીધો મહારાજ શુદ્ધ ઉપાસના નિષ્કામ નો. રહેવા માટે મહારાજ કે સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેલ જો રે મિથ્યા પંચ વિષય ન્યાસ. તમારે જો મારી પાસે રહેવું હોય તો મને જે વસ્તુ નથી ગમતી તમને ન ગમવી જોઈએ. લો જેમાં હું ન બંધાય એમાં તમે ન બંધાવા જોઈએ. જેવો હું છું એવા તમે થાવ તો તમારે યક. બોલો ભગવાન કેવા છે? માયાથી પર છે, માયાના બંધનમાં આવે એવા નથી, પંચ વિષયમાં લેવા એવા નથી, પંચ વિષયને બાદ કરી શકે તેમ નથી, ઇન્દ્રિય અંતસ્કરણ એને દબાવી શકે એમ નથી. એ બધા જ ગુણ મહારાજ કે તમારી અંદર જે દી આવશે તે દી ધામમાં રહેવા હાલ્યો. અને મહારાજે અંત્યના 26મા વચનામૃતમાં વાત લખી પણ કરી મહારાજ કે ભગવાન તુલ્ય પૂજ્ય યોગ્ય સંતના લક્ષણ કેવા હોય? કારણ કે એ તુલ્ય ભાવને પામે ત્યારે જ ધામમાં રહી શકે ને. એ સંતના લક્ષણ કેવા હોય? તો કે ઇન્દ્રિયો અંતસ્કરણને દાબીને વર્તે, પણ ઇન્દ્રિયો અંતસ્કરણના દાદા ન દબાય એવા જે સંત, એ ભગવાન તુલ્ય પૂજા કરવા યોગ્ય બને. એટલે કહેવાનો મતલબ સ્પષ્ટ થાય છે કે ભગવાન નિર્બાધ છે, સંપૂર્ણ નિર્બાધ થવાય ત્યારે ધામમાં રહેવાય. આપણે તો શિબિરો ભરીએ છીએ અને સત્સંગ કરીએ છીએ, પણ હેતો કરીએ છીએ, હેતો કાહરો ન આવે એમ કરીએ. ઇન્દ્રિય અંતઃકરણને જરા તકલીફ ન પડવી જોઈએ, એમ જાગવામાં, સુવામાં, ખાવામાં, હરવામાં, ફરવામાં કાંઈ તકલીફ ન પડી જોઈએ. મહારાજ કે પંચ વિષયમાંથી પ્રીતિ તૂટશે તે તમારો મેળ પડશે. અને ભક્તો, પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી ભારે ગહન છે, એની આશક્તિ તોડવી ભારે ગહન છે. ક્યારે તૂટે? જો જગત ખોટું થાય ત્યારે તૂટે. જગત ખોટું થાય ત્યારે જ ભગવાનમાં વળગાય, એવીને વળગાય નહીં. અને જગત ખોટું ન થાય તો ભગવાનમાં વળગવા જાઓ અને માયામ વળગી જવાય. તમે જુઓ, જગત ખોટું ન થયું હોય, ઉભો હોય ભગવાન આગળ, પણ સંકલ્પ ઘર ના કરતો જો, આપણને એમ લાગે ભગત ભારે હાથ જોડીને ઉભા છે, તો ખોખું ઉભું છે, ચેતન ઘેર આટા મારે છે. એમાંથી બહાર નીકળવાની વાત છે. અને પાછા પદાર્થ બહુ છે ને બંધન કરેવા, એક થોડા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પાંચ વિષય, એક એક વિષયમાં લાખો ની કરોડો બંધન રૂપ છે. એક એક વિષયમાં કરોડો માધ્યમ એવા છે જે બાંધી દે એમ, એક એક વિષયમાં. એમાંથી ઉખડવાની વાત છે. એટલે કઠણ કામ હતું ને, એટલે મારા સરળ કરવા શું કર્યું ખબર છે? મારા કે તેમ મારામાં જોડાઈ જાઓ ને તો ઓલું આપોઆપ છૂટી જાય. મારી મહત્તા સમજાય જાય તો ઓલું છોડવું નહીં પડે, છૂટી જાય. એમ મહારાજે પંચાળાના પહેલા વચન અમૃતમાં કીધું, અમારા સુખમાં વૃત્તિ પહોંચી જાય તો વિષયમાંથી ઉખડી જવાય. વૃત્તિ પહોંચી જાય છે શબ્દ મૂક્યો એટલે આપણે શું માને ખબર? ભગવાન આવડા મોટા છે એમ કહી દે એટલે પતી જાય એમ, એમ નહીં. એટલે નહીં પતે, ભગવાનની મોટપ સમજીને એમાં પ્રીત કરશું અને એમાં સુખની અનુભૂતિ થશે એટલે જગતના સુખ છૂટી જશે. ભગવાનની મૂર્તિમાં મન લાગશે તો. અને ભક્તો, ખરેખર આજ આપણે બહુ સ્થૂળ ભાવથી ભજન કરીએ છીએ, સૂક્ષ્મ ભાવથી ભજન કોક વિરલા કરતા હશે. ભગવાનની મૂર્તિમાં ઠરી વાસ કરે, ભગવાનની મૂર્તિમાં એકાકાર બને, ઊંડા ઉતરી મહારાજને સંભાળે એવા સંતોને, એવા ભક્તોને લાખો લાખ ધન્યવાદ છે જેની આ સ્થિતિ નિર્માણ થાય. આજ તો મન ગમે ને ભટકે છે અને ભજન કરીએ છીએ એ વાત બહુ નુકસાની વાળી છે. મન મહારાજમાં એકાકાર થાય તો કામ થાય. ભક્તજનો, મહારાજે ભગવાન પામવા માટે ચાર શાસ્ત્રનું માધ્યમ લીધું, યોગ, શાંક, વેદાંત અને પંચરત્ન. ચારે કરીને ભગવાન સમજાય અને પછી મુમુક્ષ આગળ વધે તો એ નિર્વિઘ્ન પાર પડે. મહારાજ કે એકલો યોગે નકામો, એકલો શાંખે નકામો, પણ બે એક ની અંદર જો આવી જાય તો કોઈ કચાશ જ ન રહે, આમ કોઈ કાચું જ ન રહે. પણ સંપ્રદાયની અંદર ભક્તો, બહુ વિચાર તમે કરો ને તો એક વાત બહુ સ્પષ્ટ પકડાઈ એવી છે કે સંપ્રદાયની સ્થિતિ જે આહિસ્તા આહિસ્તા નીચે ઉતરી રહી છે એનું કારણ કોઈક ને કોઈક જગ્યાએ આપણે મહારાજની વાતને સમજવામાં થાપ ખાઈ ગયા છીએ. મહારાજના અંતર્ગત રહસ્યને સમજવામાં થાપ ખાઈ ગયા છીએ, જેનું આ પરિણામ છે. અને તમને ખબર છે ને, મહારાજ અને સંતો માયાને ખીજવી તો બહુ છે, ભૂખા કાઢે એવી ખીજવી. બોલો, માયા ઉપર, ધન ઉપર મહારાજ સંતો જાડા ફેરવાયો, બોલો આટલી બધી ખીજવી. અને એટલે થોડી ખીજાણી તો હોય, અને ખીજાયેલો માણા પછી મોકો મળે પછી મૂકે. થાપ ખાઈ ગયા આપણે. મહારાજ અંતર્ગત અભિપ્રાય સત્સંગ જન્મ આપે, યોગ વિના ગમે તેવો મોટો માણસ હશે, ગમે તેટલો મહાન દેખાતો હશે, તોય પણ મનનો નિગ્રહ નહીં કરી શકે, મનને નહીં નાથી શકે. રામાનંદ સ્વામી પત્રમાં એમ લખે, હે મુક્તાનંદ, તમે યોગીરાજ નીલકંઠ વર્ણની પાસે યોગ સાધના સિદ્ધ કરજો, કારણ કે યોગ સાધના સિદ્ધ કર્યા સિવાય સંપૂર્ણ બ્રહ્મચર્ય કદી સિદ્ધ ન થાય. જોકે ભક્તજનો, આપણા સંપ્રદાયમાં આ બહુ જ ઓછું પ્રવૃત્તિ હોય, એની પાછળ એક કારણ છે. કારણ એવું છે, મહારાજે પ્રથમના 25માં વચનામૃતમાં બતાવ્યું, કા તો પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ કરો, અથવા તો ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ કરો. સીધું અખંડ ભજનમાં મંડી પડવું, અખંડ જાપ, અખંડ સત્સંગ, તો ચિત્તનો નિરોધ થશે, એટલે પ્રાણના નિરોધે કરીને, પ્રાણનો નિરોધ આપોઆપ થઈ જશે. પ્રાણનો નિરોધ થવો એટલે, પ્રાણનો નિરોધ થવો એટલે તમારો જે પ્રાણ છે એ ઓટોમેટિક કાબુમાં આવશે. શ્વાસ જેને આપણે કહીએ છીએ, એ શ્વાસ છે ને પ્રાણ છે. પ્રાણ છે એટલે ક્રિયા છે, એ પ્રાણ છે. અને જેટલો પ્રાણ કાબુમાં આવે, જેટલા પ્રાણ સ્થિર થાય, એટલું જ મન સ્થિર થાય, અને જેટલું મન સ્થિર થાય એટલા સંકલ્પ વિકલ્પ સ્થિર થાય. તો તમે જોજો, ભજનમાં તમે બેસશો ને તરત નહીં થાય, પણ ઘણું ભજનનું અંગ પડશે તો ઓટોમેટિક તમારા શ્વાસોશ્વાસની ક્રિયા મંદ પડી જાય. ક્રિયા મંદ પડે છે એટલે પ્રાણ મંદ પડ્યો, અને પ્રાણ મંદ પડ્યો એટલે ઓટોમેટિક મન મંદ પડ્યું, મન મંદ પડ્યું એટલે સંકલ્પ વિકલ્પ મંદ પડ્યા, સંકલ્પ વિકલ્પ મંદ પડ્યા એટલે મહારાજમાં જોડાઈ જવાશે. આ એક રસ્તો છે. બીજો રસ્તો, પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ કરો. પ્રાણના નિરોધમાં યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, એમાં યમ નિયમ, આસન અને પ્રાણાયામ આ ચાર સાધન સુધી પહોંચે, પ્રાણાયામ સુધી પહોંચે, અને અમુક પ્રકારના પ્રાણાયામો અને મુદ્રા આદિ સુધી પહોંચે એટલે આપોઆપ પ્રાણ કાબુમાં મળે, આવવા ઓટોમેટિક શ્વાસોશ્વાસની ક્રિયા મંદ મળે પડવા, અને પછી એનો પ્રાણ એટલે શ્વાસોશ્વાસ એટલો કાબુમાં આવી શકે કે મનને હાવ મંદ પાડી દે, મનના સંકલ્પ વિકલ્પને મંદ પાડી દે. પોતાની ઈચ્છા થાય તો સંકલ્પ કરે, ઘણા સંકલ્પ કરતો હોય પણ મનમાં એમ થનિત કરવા તો મૂકી દે, તાળું મારી દે, મનને તાળું મારી દે. સંકલ્પ મન ન કરે, મન સંકલ્પ ન કરે તો પછી શું નિર્માણ થાય? ઓટોમેટિક જીવની જે અનાદિકાળની વૃત્તિ તો ભગવાનના સંબંધવાળી જ છે, કારણ કે ભગવાન અને આત્મા બે બહુ શ્રેષ્ઠ છે, આત્મા બહુ મહાન છે, પણ વચ્ચે જે માયા આવે છે બેને ભેગા નહીં થવા દીધી. એટલે પ્રાણનો નિરોધ થાય, સંકલ્પ બંધ થશે એટલે જીવાત્મા સીધો પરમાત્મા સાથે એકાકાર થઈ જાય.